તારીખ 6/3/1997 શ્રી સમયસર કળશ ટીકા શ્લોક નંબર 142 143 અને 144 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 180 મૂળ કેસેટમાં હમિંગ છે.
142 આત્મા છે એ જ્ઞાનપદ સ્વરૂપ છે, જ્ઞાન એનું પદ છે, જ્ઞાન એનું સ્થાન છે, જ્ઞાન એનું સ્વરૂપ છે. એ જ્ઞાન ઉપદ્રવ વિનાનું છે, દુઃખ વિનાનું છે. એ જ્ઞાન ક્યાંય કાયમ માટે બંધાતું નથી, છૂટું ને છૂટું રહે છે. તેથી મોક્ષ સ્વરૂપ છે અને પોતાથી પોતાનું અનુભવન વેદન થતું હોવાથી, અનુભવન એટલે વેદન થતું હોવાથી સ્વયં સંવેદ્યમાન છે. તેનો અનુભવ કરવો, પોતાનો પોતાથી અનુભવ કરવો એ મોક્ષ માર્ગ છે. એમાં આત્માનું કલ્યાણ છે, એમાં શાંતિ છે. અને એવો અનુભવ કોઈ પણ જીવ અનુભવ શક્તિને કેળવ્યા વિના બીજી રીતે કરી શકતા નથી. બીજી રીતે એટલે શું કે કોઈ ગમે તેટલા શુભભાવ કરે, શુભ ઉપયોગ કરે, તો તેથી પણ તે અનુભવ શુભભાવ શુભ ઉપયોગથી ન થાય. કોઈ ગમે તેટલા જૈન સૂત્રો વાંચે, ભગવાને કહેલા જૈન સૂત્રો એટલે શું, ભગવાને કહેલા શાસ્ત્રો એવા જૈનોક્ત સૂત્ર વાંચે, તો એ જૈનોક્ત સૂત્રોનું અધ્યયન પણ એને અનુભવ નથી કરાવતો. એ વાત એમણે આગળ પણ 30મા શ્લોકમાં કરી છે. શુદ્ધ વસ્તુ માત્ર સમસ્ત ભેદથી રહિત અનાદિ નિધન, શુદ્ધ વસ્તુ માત્ર સ્વ એટલે પોતે, અહમ એટલે અનાદિ નિધન ચિત્ત વસ્તુ, સ્વ એટલે શુદ્ધ ચિદરૂપ માત્ર વસ્તુને સ્વયં એટલે પરોપદેશ વિના જ, ઠીક, સ્વયંનો અર્થ કર્યો છે પર ઉપદેશ વિના જ પોતામાં સ્વસંવેદન પ્રત્યક્ષ રૂપ હું આસ્વાદું છું, અનુભવ કરું છું. અને જેવો હું મને અનુભવમાં આવું છું તે હું અસંખ્ય પ્રદેશોમાં ચૈતન્યપણાથી વ્યાપ્ત એટલે વ્યાપેલો છું. અને એવું જે સંપૂર્ણ ચૈતન્યપણો એ જ મારું સર્વસ્વ સ્વરૂપ છે. એનો અર્થ એમ છે કે, એમ કે છે એટલે કે એમ કરીને વાત કરે કે કોઈ એમ જાણશે કે જૈન સિદ્ધાંતનો વારંવાર અભ્યાસ કરવાથી દ્રઢ પ્રતીતિ થાય, દ્રઢતા થાય, તેનું નામ અનુભવ છે, પણ એમ નથી. આવું કહી દો એમાંથી પ્રતિપાદન શું કર્યું કે પરોપદેશ વિના જ હું મને મારો અનુભવ કરું છું, મને મારો અનુભવ થયા કરે છે. અને મારી ચૈતન્ય વસ્તુનો અનુભવ એ જ મારું સર્વસ્વ છે. એનો અર્થ એ છે કે જૈન સિદ્ધાંતોનો ઘણો અભ્યાસ કરવાથી દ્રઢતા થઈ એનું નામ અનુભવ નથી. કેવી નાસ્તિક કાઢી છે અમારે. જૈન સિદ્ધાંત ના અભ્યાસ ને અને અનુભવ ને ખબર નથી. શુભ ઉપયોગ ને અને શુભ ક્રિયા ને અનુભવ થી સંબંધ નથી. એમ 47 માં ચાલે છે તો ત્યાં પણ લીધો કે જીનોક્ત સૂત્રો નું અધ્યયન કે નહીં, છ દ્રવ્યો ના સ્વરૂપ નું વારંવાર સ્મરણ તો કે નહીં. અનુભવ નું કારણ નહીં. જૈન શાસ્ત્ર નો અભ્યાસ પણ અનુભવ નું કારણ નહીં. શુભ ભાવ પુણ્ય ભાવ એ પણ સ્વાનુભવ નું કારણ નહીં. પંચ પરમેશ્વર ની ભક્તિ એ પણ સ્વાનુભવ નું કારણ નહીં. ઇત્યાદિ જે અનેક ક્રિયાભેદ છે, અનેક પ્રકારની ક્રિયા છે, તે વડે તે દ્વારા બહુ આડંબર કરો તો કરો, તે દ્વારા બહુ આડંબર કરો તો કરો, તથાપિ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ તો શુદ્ધ જ્ઞાન વડે થશે. એટલું જ્ઞાન અનુભવમાં લેશો ત્યારે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થશે. ચાલતું જે પરિણમન એમાં એકલું જ્ઞાન, છૂટું જ્ઞાન, જૂનું જ્ઞાન એનો અનુભવ કરો તો શુદ્ધ સ્વરૂપને પ્રાપ્તિ થશે. શુદ્ધાત્માનું અવલંબન આવશે. શુદ્ધાત્માનું અવલંબન લેશો તો શુદ્ધ શુદ્ધ જ્ઞાનનો અનુભવ થશે એમ કે. બીજું કોઈ કારણ નથી લાગુ પડતો એમ કેમ કેવું કે એવા ઘણા જીવો થયા કે જેને અંગ પૂર્વ નું શાસ્ત્ર અધ્યયન કર્યું. અંગ પૂર્વ તો જૈનેન્દ્ર ભગવાન ના ઉદ્દિષ્ટ છે. જૈનેશ્વર પરમાત્મા ના ઉપદેશેલા શાસ્ત્રો ને અંગ પૂર્વ કહેવાય છે. 11 અંગ અને 9 પૂર્વ સુધી મિથ્યા દ્રષ્ટિ નું જ્ઞાન પહોંચી વળે છે. 11 અંગ અને 14 પૂર્વ માં 12મું અંગ છે. 12મું અંગ એટલે 14 પૂર્વ. 12મું જ્ઞાન સમય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિને 12મું જ્ઞાન નથી થતું. તો અંગ પૂર્વ નું જ્ઞાન હોય થોડુંક ઊંઘ રહી ગયું, 9, 5, 14, 5 પૂર્વ બાકી રહ્યું. એનો ઘણો અભ્યાસ કરે, દ્રઢ અભ્યાસ કરે તો સ્વાનુભવ થાય, મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય, નિર્જરા થાય, આત્મશુદ્ધિ થાય એવું ન બને. પછી શુભ ઉપયોગમાં 9મી ગ્રહ વસ્તુ થઈ જાય. દિગંબરી દીક્ષા ધારણ કરીને પંચ મહાવ્રત ને 28 મૂળ ગુણ ની રતિ ચાર ચોખ્ખા પાડીને વ્રત સંયમ મહાવ્રત નું 9મી ગ્રહ વસ્તુ થઈ જાય તો પણ સ્વાનુભવ ન થાય. પંચ પરમેશ્વર ની ભક્તિ કરી કરીને ગમે એટલી કરે તો પણ સ્વાનુભવ ન થાય એમ કે. રાજમનજી કેટલું કાયદું છે એમાંથી. કર્મ ભય તામ, આ બધા કાર્યો કરીને ક્લેશ પામો તો પામો. કેવા છે ક્રિયાભેદ, ક્રિયાભેદ કરતું જ કીધા થયા. ઠીક કે કેવા છે કરતૂત એટલે ક્રિયાભેદ, કે સ્વયં એવો દુષ્કર્ત રહે એ કષ્ટ સાધ્ય છે, એમાં આત્મા કષ્ટ ભોગવે છે, આકુલતા કરે છે. શાસ્ત્રો વાંચવાના ઘણા વિકલ્પની પણ આકુલતા છે અને વ્રતમાં પણ ઘણી આકુલતા છે. કેમ આકુલતા છે કે નિરાકુળ સુખ ની ઉત્પત્તિ ત્યાં થતી નથી. એટલા માટે આકુલતા છે ત્યાં. મંદ પણ આકુલતા તો છે ત્યાં. એટલે એ બધી ક્રિયાઓ આકુલતા વડે જ કરાય છે. સહજપણે એમાં આકુલતા એટલે કષ્ટ સાધ્ય છે, ભાવાર્થ આમ છે કે જેટલી ક્રિયા છે તે બધી દુઃખાત્મક છે, શુદ્ધ સ્વરૂપના અનુભવની માફક સુખ સ્વરૂપ નથી. જે શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે એમાં આત્માનો સુખ શાંતિ ને આનંદ છે, એવો પ્રકાર કોઈ ક્રિયામાં એવો પ્રકારનો અનુભવ થતો નથી. દુઃખાત્મક ક્રિયા છે, સ્વાનુભવ છે એ સુખાત્મક છે. સરખામણી કરી છે, ભલે એ બધા ક્રિયાના ભેદો, ક્રિયાના પ્રકારો કેવા છે, ભેદો એટલે પ્રકારો. મોક્ષણ મુખે મોક્ષ થી ઉન્મુખ છે, સકળ કર્મ નો ક્ષય એનું નામ મોક્ષ છે. મોક્ષ કોનું નામ છે? બધા જ કર્મ નો ક્ષય થઈ જાય પછી કોઈ કર્મ નું ફળ ભોગવવાનો વારો આવે, અવસર જ ન આવે. સકળ કર્મ ક્ષય એવું જેનું સ્વરૂપ છે, એવું જેનું લક્ષણ છે, એવો જે મોક્ષ એનાથી ઉન્મુખ છે. ઉન્મુખ એટલે ઉડતી દિશામાં જેનું મુખ છે એવું છે. ક્રિયાનું મુખ કેવું છે? કે મોક્ષથી ઉડતી દિશામાં છે. કેમ કે એ બધી ક્રિયાઓ બહિર્મુખ ભાવે થાય છે. શુભ ઉપયોગના જેટલા પ્રકાર છે, વ્રત નિયમ સંયમ આદિના, મહાવ્રત આદિના, એ બધા બહિર્મુખ ભાવે થાય છે. અંગ પૂર્વ નો સ્વાધ્યાય પણ ઉપયોગ બહાર જાય છે, શાસ્ત્ર ના શબ્દો ને અવલંબે છે, આત્મા ને અવલંબતો નથી ઉપયોગ. માટે મોક્ષોન્મુખી છે, મોક્ષ થી ઉન્મુખ છે બધા. મોક્ષ અંતર્મુખ ઉપયોગ થી થાય છે. મોક્ષ શેનાથી થાય છે? અંતર્મુખ ઉપયોગ થી મોક્ષ થાય છે. આ તો બધા બહિર્મુખ ઉપયોગ ના પ્રકારો છે, એટલે ઉલટા છે એમ કે છે. સાધક તો નથી, ઉલટી દિશામાં લઈ જાય. કેટલું સ્પષ્ટ કર્યું છે, ચોખ્ખું કર્યું છે. અંગપૂર્વ નો સ્વાધ્યાય છે એમાં બહિર્મુખ પણ નથી. શાસ્ત્રની ગાથાઓ વાંચો, સૂત્રો વાંચો, ઉપયોગ બહિર્મુખ થવાનો. શુભ ઉપયોગ તો બહિર્મુખ છે, શુભ ઉપયોગ તો બહિર્મુખ છે. કેમ કે તેમાં મન વચન કાયા અને દેવ ગુરુ શાસ્ત્રો નું આલંબન છે. એ બધા બાહ્ય પદાર્થો છે, ઉપયોગ બહાર જાય છે. નિમિત્ત કારણ એટલા માટે કહેવામાં આવે છે કે જેવો અંતર્મુખ થાય છે તે મોક્ષ માર્ગમાં અંશતઃ અંતર્મુખ થાય છે. કેટલા? પૂરેપૂરા અંતર્મુખ થાય ત્યારે મોક્ષ થઈ જાય. 13મા ગુણ સ્થાને અધૂરું અંતર્મુખ પણ છે ત્યારે અધૂરું બહિર્મુખ પણ છે. બાકીનો ભાગ બહિર્મુખ છે. એ બહિર્મુખપણાના પણ ચોક્કસ પ્રકાર છે, ગુણસ્થાન અનુસાર એનો પણ ચોક્કસ મર્યાદા છે, ગુણસ્થાન અનુસાર. અને એ મર્યાદા બહાર જાય તો એનું નિમિત્તત્વ ગયું. ઉપાદાન છે એ તો અંતર્મુખ પણ, એમાં બહિર્મુખ આવ્યો એટલું નિમિત્ત થયો. મર્યાદા મારી ત્યાં મર્યાદા બહાર ગયો છે, નિમિત્તત્વ છૂટી ગયું. શાસ્ત્રમાં એને એવી રીતે સમજાવ્યું છે કે એ વ્યવહારના પરિણામ છે, શુભ ભાવ છે. શાસ્ત્ર અધ્યયન છે એ બધો વ્યવહાર છે. શું છે? વ્યવહાર કયો છે? તો કે શા માટે એને વ્યવહાર કયો? કે સહચર છે માટે એને વ્યવહાર કર્યો, સાથે સાથે ચાલે છે. અંતર્મુખપણાની સાથે સાથે બહિર્મુખપણું જેટલું ચાલે છે, જે પ્રકારનું ચાલે છે, એનું સહચારીપણું ગણીને એને વ્યવહાર કર્યો છે. આટલી વાત છે. અને એને નિમિત્ત વ્યવહાર કહો કે નિમિત્ત કહો, એક જ વાત છે. પણું એટલે શું? કે કાંઈ પણ ન કરે છતાં સંયોગ હોય એનો, સંયોગ હોય છતાં એનું કોઈ કાર્ય ન હોય, એનું નામ નિમિત્ત. સાયન્સ ભણેલા હોય એને સમજાય, સાયન્સમાં એને કેટેલિક એજન્ટ કહે છે, કેમિસ્ટ્રીનો જે પ્રાઇમરી કેમિસ્ટ્રી છે એમાં આ વિષય આવે છે. શરૂઆતમાં જ કે કેટલાક પદાર્થો એવા છે કે જેની હયાતીમાં અમુક પ્રોસેસ બીજા પદાર્થો કરે, એ પદાર્થ એમને પીળો રહે, પણ એ પદાર્થ ન હોય તો આ પ્રોસેસ પણ ન થાય. એને કેટલિક એજન્ટ કહે છે. હા, કેટલિક શું કામ કરે છે? નિમિત્ત એટલે કેટલિક એજન્ટ. સંયોગ હોય પણ કઈ કરે નહીં. એમ કે આપણે ગુરુને નિમિત્ત કહીએ છીએ, તો ગુરુ આપણા આત્મામાં શું કરે છે? કઈ કરે છે? આપણો આત્મા એનો આત્મા ભિન્ન છે. બે ભિન્ન ભિન્ન આત્માઓ છે, એકબીજાનું તો કામ કરતા નથી, કેમ કે દરેક પોતાનું કામમાં વ્યસ્ત છે. ગુરુનો આત્મા ગુરુના પરિણામમાં વ્યસ્ત છે, શિષ્યનો આત્મા શિષ્યના પરિણામે પરિણમે છે. દરેક પોતાના પરિણામે પરિણમે છે, બીજાના પરિણામે તો કોઈ પરિણમતું નથી. છતાં ગુરુ વિના જ્ઞાન ન થાય, ગુરુ વિના પણ જ્ઞાન ન થાય, એનો ગુરુથી જ્ઞાન ન થાય. એટલે ગુરુ કામ, ગુરુ પણ કામ કરે નહીં જ્ઞાન કરવામાં, જ્ઞાન કરવામાં પોતે જ કામ કરે. એટલે પરોપદેશ વિના લીધો. ત્રીસમા કળશમાં રાજમલજીએ પરોપદેશ વિના લઈ લીધો. હજી વધારે સ્પષ્ટ કરવું હોય તો પ્રેક્ટિકલ નોલેજ છે ને, એ પ્રેક્ટિસથી થાય. આપણા ઘરમાં દીકરી મોટી થાય એટલે આપણે એને રોટલી બનતા શીખડાવવી જોઈએ. બીજું બધું તો હેરું છે, વઘાર વઘાર કરો એમાં કઈ બહુ મોટી વાત નથી. એ તો જોઈને આવડી જાય, ભાઈ આટલું નાખ્યું આ પ્રમાણે કર્યું, પણ રોટલી વણવી હોય એ જરા પ્રેક્ટિકલ નોલેજ છે. હવે એની માં એને રોટલી વણતા શીખડાવે, એટલે હું આમ વેલણ પકડું છું, તું આમ પકડ, તો પકડવાનું એને. પછી કીધું હું આમ ફેરવું છું, તું આમ ફેરવ, પણ ફેરવવાનું એને. દીકરીનો હાથ પકડીને માં વેલણમાં ફેરવી દે, ફેરવી દે, હાથ પકડીને ફેરવા છે કે તું આમ ફેરવ નહીં, તું જોતી જા, હું આમ પકડું છું ને આમ ફેરવું છું, તું એમ પકડીને એમ ફેરવ. હવે એ એ જ્ઞાન એનું અંદર પ્રેક્ટિકલી કામ કરીને શીખે તો શીખે, ન શીખે તો એનો હાથ પકડીને શીખડાવવા જાવ તો શીખી ન શકે. પ્રેક્ટિકલ નોલેજની આ પરિસ્થિતિ છે કે કામ કામને શીખવે, એમ આ અંદરનું જે આત્માનું અનુભવનું જ્ઞાન છે એ અંદરનો જ વિષય છે, એમાં ઉદ્દેશની પહોંચ નથી. ઉદ્દેશ તો એટલું કે તું અંતર્મુખ થા, આથી આગળ કોઈની પહોંચ નથી, વાણીની પહોંચ નથી, ગુરુના પરિણામની પહોંચ નથી, કોઈ પહોંચ નથી. પણ ગુરુના ગુરુની પર્યાય અંતર્મુખી પર્યાય જોઈને પોતે પ્રેક્ટિસ કરે અંતર્મુખ થવાની, તો અંતર્મુખ થઈ શકે, અને એ પ્રેક્ટિસ દ્વારા જ એ શીખી શકે, એનો બીજો ઉપાય નથી. એટલે કોઈ સામેથી અપેક્ષા રાખે કે તમે અમને શીખડાવી દો, તમે અમને શીખડાવી દો, તમે હજી સ્પષ્ટ કરીને શીખડાવી દો, એમ કઈ આવડે નહીં. પ્રેક્ટિસ પોતે કરે તો આવડે, આવો વિષય છે. એટલે કહે છે કે એ તો શુદ્ધ જ્ઞાન વડે થશે, કે શુદ્ધ જ્ઞાનનો અનુભવની પ્રેક્ટિસ કરવાથી જ થશે, બીજી રીતે નહીં થાય. શું વળી એ બધી ક્રિયાને માં ફેરફાર શું છે? કે એક તો એ કષ્ટ સાધ્ય છે, સુખરૂપ નથી, એમાં દુઃખ છે. બીજું
કે મોક્ષ જે અંતર્મુખી છે, મોક્ષ માર્ગ જે નિશ્ચય મોક્ષ માર્ગ જે અંતર્મુખી છે એનાથી વિરુદ્ધી બહિર્મુખ છે. તો બહિર્મુખતા દ્વારા અંતર્મુખતા થાય એ તો ન્યાયમાં પણ બેસે એવું નથી, એ તો ન્યાયથી પણ બેસે એવું નથી. લોહીનો ડાઘ પાણીથી જાય, લોહીનો ડાઘ લોહી રેડવાથી ન જાય, જાય ન જાય પાણી રેડવાથી જાય. એમ બહિર્મુખ પરિણામથી અંતર્મુખ પરિણામ ન થાય, કેમ કે વિરુદ્ધ દિશા છે. માટે સકળ કર્મક્ષય થી ઉન્મુખ છે એટલે કે હજી આગળ વધીને કહેશે, એટલે કે અર્થાત તેઓ પરંપરા એ આગળ મોક્ષ નું કારણ થશે એવો ભ્રમ ઉપજે છે તે જુઠ્ઠો છે. કેમ કે એ તો કેટલીક એજન્ટ છે, એમ કે ની પરંપરા એ મોક્ષ નું કારણ છે એવો ભ્રમ પણ તું કરીશ નહીં. નહીતર શું કરે છે, શુભ ઉપયોગમાં આવનારા અને શાસ્ત્રોને વાંચનારા એ ક્રિયાવાદી છે ને જ્ઞાનવાદી છે. આપણે લઈ લો ને, શુભ ઉપયોગ વાળા ક્રિયાવાદી છે ને શાસ્ત્રો વાંચનારા જ્ઞાનવાદી છે. તો એ શું કરે છે કે આમ કરતા 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 પરંપરા આગળ આપણો મોક્ષ થઈ જશે. માટે આ કરે રાખો આપણે, તો કે એવો ભ્રમ ઉપજે છે એ જૂઠ છે, એમ કોઈ કાળે બનવાનું નથી. શુભ ઉપયોગની ક્રિયા કરતા કરતા મોક્ષ થાય એવું ત્રણ કાળમાં ન બને, અને શાસ્ત્ર વાંચતા વાંચતા મોક્ષ થાય એવું પણ ત્રણ કાળમાં ન બને. પરંપરા એ પણ નહીં થાય એમ કે છે, આગળ જતા એ નહીં થાય. કેટલી ચોખવટ કરી છે, વિશ્વાસ તો જે આવે છે ને એ અંદર થી આવે છે અને આ બહાર ની ચીજ છે. કેવી રીતે વિશ્વાસ આવશે, આવી શકે જ. મોક્ષ થી પરાંગમુખ છે અને પરંપરા એ આગળ મોક્ષ નું કારણ થશે એવો ભ્રમ જે છે એ પણ જુઠ્ઠો છે. એટલા માટે ચોખવટ કરી છે કે મોટા ભાગના ધર્મના ક્ષેત્રમાં આવનારા જીવો આવી રીતે ભૂલે છે, આવી ભૂલ કરે છે. અત્યારે ભલે કાંઈ ન થાય, આગળ જતા એ મોક્ષ નું કારણ થઈ જશે. કઈ એક ભાવમાં થઈ જાય આવું તો ઘણા ભાવ કરશો ને ત્યારે થશે. આગળ ઉપર થઈ ગયું છે, પરંપરા એ મોક્ષ નું કારણ છે. હા, એ પછી પોતાને તો ખબર નથી એટલે કેવડી ગમે કરે. પછી શાસ્ત્ર માં આવે કે આ જીવે અનંત વાર જીન દીક્ષા લીધી અને રજોહરણના મેરુ દેવડા ઢગલા થાય એટલી વાર દીક્ષા લીધી. પણ શાસ્ત્રમાં આવે તો પણ કલ્યાણ કર્યું નહીં, એ શાસ્ત્રમાં આવે. પાછો દીક્ષા લઈને રજોહરણ હોય એનો ઢગલો કરીએ, એક વખત દીક્ષા લીધેલું એક રજોહરણ, બીજી વારનું બે, એવી અનંત વારના અનંત રજોહરણનો ઢગલો કરે તો કે મોટો મેરુ જેવડો થાય. મેરુ એટલે 1,00,000 યોજન ઊંચો. કેટલો? 1,00,000 યોજન ઊંચો અને 1,00,000 યોજન લાંબો પડો. શું? 1,00,000 ક્યુબિક યોજન જેને કહેવાય. એટલા ઢગલા થાય તો પણ આત્મકલ્યાણ કર્યું નહીં અને આ જીવ કરી ચૂક્યો છે એમ લીધું છે. પંચ પરાવર્તનમાં અનાદિનો જીવ છે, ઉત્પન્ન નહીં થયેલો ક્યારે, એને આ બધું થઈ ગયું છે. શું રહી ગયું એ જોવાનું છે. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ રહી ગયો છે, અંતર્મુખ થવાનું બાકી રહી ગયું છે, બહિ ભાવે કરવામાં કાંઈ બાકી રાખે ભાવના છે અનુભવની જનેતા છે પોતાના સ્વરૂપની ભાવના છે એ સ્વાનુભવની જનેતા છે એટલે ભાવનાના ગર્ભમાં અનુભવ પડ્યો છે ઠીક આગળ જતા જન્મ થશે એવી રીતે છે કેવા છે મિથ્યા દ્રષ્ટિજી જેને ખરેખર મોક્ષનો ઉપાય શું છે એની ખબર નથી અને ભ્રમથી ગમે તે પ્રકારે ધર્મ સાધન સ્વચ્છંદે મનમાની રીતે કરે છે એવા જીવો કેવા છે કે મહાવ્રત તપો ભારેણ ચિરમ મગ્નાહા શિષ્યંતામ મહાવ્રત મહાવ્રત એટલે શું હિંસા અવ્રત અંધત્ય એટલે સત્ય એટલે ચોરી અંધ્રત એટલે અસત્ય હિંસા જૂઠું અંધ્રત એટલે જૂઠું સત્ય નહીં પણ જૂઠું હિંસા જૂઠું સ્તે અભ્રમ અને પરિગ્રહ તેનાથી રહિત પણ છે શું છે પાંચે પ્રકારના પાપ નથી હિંસા જૂઠ ચોરી અભ્રમચર્ય અને પરિગ્રહ તેનાથી રહિત પણ સર્વથા પણ પાંચે પ્રકારના છોડી દીધા છે જેને એવા મહાવ્રત જે પાળે છે કોણ મિથ્યા દ્રષ્ટિ હોવા છતાં પણ તપ એટલે મહાપરિશ્રમનું સહન કરવું ઘણો પરિશ્રમ સહન કરે છે ઉપવાસ આદિ કરીને ઉપવાસ કરે એટલું જ નહીં એક પગે ઉભો રહીએ ઊંધા માથે તપ તપે કલાકો સુધી ઉભો રહીએ ચોવીસે કલાક બેસે નહીં જોયા છે એમાં એવા માણસો એવા સાધુ જોયા છે અમારા અન્ય મતમાં હોય છે ચૌદ ચૌદ વર્ષ સુધી બાર બાર વર્ષ સુધી ચોવીસ ચોવીસ વર્ષ સુધી ઊંઘે ઉભા ઉભા બધું જ ઉભા ઉભા પાથીઓ રાખે ઝાડની ડાળી હોય તો પછી મંદિરમાં કોઈ જાળી આવી હોય બારીની ત્યાં રસી બાંધી દે એક પાથિયું હોય અડધો પોણો ફૂટ પડો એના પર ઉભા ઉભા માથું રાખીને ઊંઘી લે ઉભા ઉભા ઊંઘી લે તો કઈ તકલીફ પડતી નથી એક સુવામાં માણસ ઉભો ન રહી શકે બાકી ઉઘાડવાનું તપ કરીને પગ થઈ ગયા હાથી દેવા લોહી ઉતરે ને સમજતો હોય તો માણસ બહુ પગ નીચે રાખે તો સોદો તો નથી ચડતો હાથી પગા થઈ ગયા હોય બે પગ હાથી દેવા બે પગ થઈ ગયા બાર બાર ચૌદ ચૌદ વર્ષ સુધી ઉમારી આવે લોકો બાબા સાધુ આકરા તપ કરે ભર ઉનાળે ચામડી ફાડી નાખે એવો તડકો હોય ત્યારે અગિયાર વાગે છે એ તડકામાં બેસવાનું શરૂ કરે એટલો તડકો નહીં ફરતા છાણા હળગાવે કુંડાળું કરે છાણાનું કુંડાળું કરીને અગ્નિ પેટાવે એટલે ચારે બાજુથી એને અગ્નિની ગરમી લાગે અને ઉપરથી સૂર્યની ગરમી લાગે અને અગિયાર વાગ્યાથી તપ શરૂ કરે એનું ધ્યાન શરૂ કરે એક પગે ઊંધે માથે શીર્ષાસને જુદા જુદા આસન કરે પદ્માસને સાંજના ચાર વાગ્યા સુધી પાંચ પાંચ છ છ કલાક આટલી ગરમી મારીએ રાખ છોડે રાખ ઠંડીમાં એવી રીતે થઈએ પણ રાખ છોડે રાખ છોડવામાં ચામડી ને બીજી ઈજા નથી થતી એ એક સાયન્સ છે અત્યારે બધા પાવડર લગાડે છે પણ એવું લોકો રાખ છોડે રાખોડ એટલે ચામડીને બીજું કાંઈ એને થાય ને કાળી પડે એટલી જુદી વાત છે બાકી બીજું કાંઈ ન થાય એટલો તડકો પડે તો એવા આકરા તપ તો કે અન્ય મતિઓ બહુ મહાપરિશ્રમનું સહવું તે પણ સહન કરે, તેના ઘણા બોજા વડે ભાર, મા તપો વ્રત ભારેણ, એના ઘણા બોજા વડે ચિરમ એટલે ઘણા કાળ પર્યંત વર્ષો સુધી, ઘણા કાળ પર્યંત ભગ્નાહા મરીને ચૂરો થતા, ભાંગીને ચૂરો થઈ જાય, ઘણું કષ્ટ કરે છે તો કરો, તથાપિ એવું કરતા કર્મનો ક્ષય એટલે મોક્ષ તો થતો નથી. આ વાત અમૃતચંદ્રાચાર્ય 900 વર્ષ પહેલા લખી છે. આ શ્લોક ની રચના થી 900 વર્ષ પહેલા. પરિભ્રમણમાં રાતના સ્વાધ્યાયમાં પુણ્યનું સ્વરૂપ પણ સત્પુરુષ દ્વારા વડે જાણ્યું નથી, કેમ કે આવી રીતે અજ્ઞાન ભાગે કરે, પુણ્ય ઉદય આવે ત્યારે ભાગ બાંધે પાપ. અસંગ તત્વોની દ્રષ્ટિનો અભાવ છે, સંયોગી દ્રષ્ટિ અનાદિની છે એનો સદભાવ ચાલુ છે. અહીંથી તપ તપીને સ્વર્ગમાં જશે, ત્યાં સુયોગ બળતા જશે, ત્યાં ત્યાગ કરવાનો કોઈ યોગ નથી, ત્યાં ત્યાગ કરવાની પરિસ્થિતિ નથી, અને સાગરોપમના આયુષ્ય વૈભવમાં રહેશે. દ્રષ્ટિ સંયોગની છે, અસંગ તત્વની દ્રષ્ટિથી ભીન પડ્યા નથી. એ સંયોગને સંયોગ દ્રષ્ટિએ અનુકૂળતામાં ઠીક પણ ભોગવીને પાપ બંધાયા વિના જે પાપમાં દાખલ કરે એને પુણ્ય શું કહીએ? આમ તો ચારિત્રની અપેક્ષાએ એને સુશીલ કહે છે, અને પાપથી જે કાંઈ આચરણ થાય એને કુશીલ કહે છે. શાસ્ત્ર ભાષામાં શીલ શબ્દ છે, શીલ એટલે ચારિત્ર. ચારિત્ર બે પ્રકારના, કુશીલ અને સુશીલ. તો એમણે દલીલ કરી કુનકુંડાચાર્ય કે જે સંસારમાં પરિભ્રમણ કરાવે, સંસારમાં દાખલ કરીએ એને સુશીલ કેમ કહીએ? અમે અમારો આત્મા ના પાડે છે. તમે બધા ભલે આખું જગત એને સુશીલ કહે અને પાપને કુશીલ કહે, અમારો આત્મા ના પાડે છે. જે સંસારમાં દાખલ કરે એને સુશીલ કહેતા નથી. તો કે તમે તો એને શું કહો છો? અમે એક જ વર્ગમાં રાખીએ છીએ, બેને બે સંસારના કારણ છે. સુશીલ પણ સંસારનું કારણ, કુશીલ પણ સંસારનું કારણ. અમારે એક ત્રીજો રસ્તો કરવો પડેલું છે, એમ કરીને ત્યાંથી ભેદ જ્ઞાન કરાવ્યું છે.
પુણ્યના ફળમાં સત્પુરુષની વાત કરી કાલે, પણ એની અંદર પેટામાં
એમાં શું લેવું છે કે સત્પુરુષ એમ કહે છે કે તને શુભ ભાવ આવ્યા વિના રહેશે નહીં. ગુણસ્થાન અનુસાર પહેલા ગુણસ્થાને શું તો શુભ પણ આવશે અને અશુભ પણ આવશે. નિગુણમાં પણ શુભાશુભ ભાવ છે. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, બધામાં શુભ શુભ થવાના. દ્રષ્ટિ ઉઠાવી લે એના ઉપરથી, નહીતર તારી દ્રષ્ટિ શુભ ઉપર રહેશે અને સંસારમાં પરિભ્રમણ કરીશ. આ સત્પુરુષ નો લાભ છે.
સત્પુરુષના પેટામાં
શાસ્ત્ર અને દેવા સમય દીધા છે. એટલા માટે
સમાવી દીધા છે અને આ 213મો પત્ર જે આપણે કાલે રાત્રે વાંચ્યો એમાં તો એમ કહે છે કે એનાથી આગળ છે સત્પુરુષ. કેવી રીતે? કે શાસ્ત્ર છે એ ભલે ગણધરદેવ ના રચેલા હોય, મૂળ શાસ્ત્ર તો ગણધરદેવ ના રચેલા છે, પણ તને એમાંથી કઈક નહીં સમજાય તો શાસ્ત્ર તો સમજાવશે નહીં. જે વાત તને નહીં સમજાય તો શાસ્ત્ર નહીં સમજાવે. શાસ્ત્ર એમ કહે છે તું અંતર્મુખ થા, ભગવાનની વાણીમાં આવ્યું છે, મૂળખું છું. પણ કેમ અંતર્મુખ થવું એ શાસ્ત્ર નહીં કહી શકે, કારણ કે એ પ્રેક્ટિકલ નોલેજ. એટલે શાસ્ત્ર કરતા સત્પુરુષ આગળ થયા. હવે ગુરુ, ગ્રંથ ગુરુ જે જંગલવાસી છે, અને દેવ કે જે સમોસરણમાં બિરાજે છે સર્વજ્ઞ દેવ, એના કરતા સત્પુરુષને કેમ આગળ લીધા? કે ગુરુ છે એની સંખ્યા એટલી ઓછી છે એની પાછળ જંગલ મારીએ છે, અને આ જીવ સંસારી છે એ નગરમાં નિવાસ કરે છે. ફુરસદ ઓછી છે, બૈરા છોકરાની પ્રયોજનમાંથી બહાર નીકળવું એને મુશ્કેલ છે. થોડો વખત મળે એમાં જો સત્પુરુષ મળે તો ભલે કઈક રસ્તે ચડે, નહી તો એ સંપ્રદાયને માં પરિભ્રમણમાં ના રસ્તે હાલ્યો જાય. એટલે ગુરુ છે એ પણ આ તો જંગલમાં જવું પડે, એની સંખ્યા પણ ઓછી, અને જંગલમાં જાય અને એમ કે મને ઉપદેશ આપો, આપવો હોય તો આપે ને ન આપવો હોય તો ના આપે, કેમ કે મસ્ત છે એનામાં. હું તો રાજા મહારાજા ચક્રવર્તી હોય તો બંધાયેલા નથી કે એને ઉપદેશ આપે. કોઈ એ તો મુક્તિના માર્ગે ઉપડ્યા છે એટલે એ કઈ બંધાવાના નથી કોઈથી. એમાં પણ પછી મુશ્કેલી છે, એટલું જવાની મુશ્કેલી, અને જાય તો પાછું સાંભળવા મળે ન મળે. મૂળ માં આવે તો બોલે, નહીં તો ન બોલે. તીર્થંકર દેવ બહુ ઓછા થાય, ચોથા આરા સિવાય મળે નહીં પાંચમા આરામાં, તો એક વાત ભલે ચોથા આરામાં જાય તો પણ એના ટાઈમે એની વાણી નીકળે, તને જિજ્ઞાસા થાય ને પ્રશ્ન ઉઠે ત્યારે એ જવાબ દેવા બંધાયેલા નથી. કાંઈ
બધી
સગવડ કેટલી, તને જિજ્ઞાસા થાય ત્યાં મંદર કરુણાથી હૃદય થાય. અરે જિજ્ઞાસુ જીવાયો છે, મારે ઊંઘવું નથી, મારે ખાવું નથી, બોલ તારી વાત કર, હું બેઠો. એવો પાત્ર ને જિજ્ઞાસા વાળો જીવ હોય તો ખાધા પીધા ને ઊંઝા વગેરે ની યાર ચર્ચા કરે, કાગળ લીખા છે. ધંધો કરતા કરતા ધંધો પાર વગરનો છે, માથું ઊંચું ન થાય એવો એમનો ધંધો હતો. એટલો બધો મુંબઈમાં એમને બિઝનેસ હતો, ફુરસદ બિલકુલ મળે નહીં. બહુ મોટો વોલ્યુમ હતો ધંધાનું, એટલા બધા કામ માથે લેતા તો આટલા કાગળો લીખા છે, મોટું આવડું છોટું થયું છે, વોલ્યુમ થયું છે, હાથમાં નથી આવ્યા તો પૂરા નથી એમ જે મળ્યા બધાને, જેટલા કાગળો મળ્યા તો આટલું વોલ્યુમ થયું છે, તો એને કેટલી કરુણા હશે. એટલે સિદ્ધાણમ પેલા નમો અરિયંતાણમ એટલે બોલવામાં આવે છે એમ કે છે. નહીતર તો અરિયંતો કરતા સીધો ઊંચા છે, તો પણ નમસ્કાર અનાદિ નમસ્કાર મંત્રમાં પેલા અરિયંતે નમસ્કાર છે, સિદ્ધને નથી. એ એમ સૂચવે છે કે પેલા સત્પુરુષની ભક્તિ કર પછી ભગવાનને કરજે એમ કે છે. ભલે એ ઉચાર્યા શું એ વાત કૃપાળુ દેવે 225 પત્રમાં કાઢી છે. 225 પત્રમાં નમસ્કાર મંત્રનું મર્મ સમજાયો છે, આનું રહસ્ય છે કે પેલા સિદ્ધને નમસ્કાર શા માટે નહીં. નહીતર તો બાહ્ય દ્રષ્ટિ જેવો એમ કે આમાં તો અવિ નહીં થશે. તમે ઊંચા પદે બિરાજમાન હોય એને પહેલે ભજો, નીચા પદે હોય એને પછી ભજો તમે,
તો કે ના, અમે નીચે વાળાને પહેલા પૂજીએ, ઊંચા વાળાને પછી પૂજીએ છીએ. કેમ? કે અમે છીએ સ્વાર્થી, અમને એ કામમાં આવે છે, ઓલા કામમાં નથી આવતા. સિદ્ધાલય માંથી સીધ કોઈ નીચે ઉતરવા નથી, ને એમને વાણીનો યોગ પણ નથી. મન વચન કાયમ યોગ પેલા છોડીને પછી સિદ્ધાલય માં ગયા છે. એટલે સંસારીઓ માટે એ નકામા છે. બીજી રીતે કહીએ તો એનું તો અરિયંત જ કામમાં આવે એવું છે. પેલા નમસ્કાર એને કહીએ. અને એ મંત્ર કોઈ બનાવેલો નથી, નહીં તો એમ કે કોઈ સ્વાર્થી બનાવ્યો છે. તારે તારું કલ્યાણ કરવું છે તો આમ થાય, નહી તો ન થાય. એમ કેવું છે મંત્રો એ બધા એનાથી છે, કઈ ફેરફાર નથી. ભાષા માગધી, માગધી સંસ્કૃત બે માં છે. સંસ્કૃત માં પણ ચાલે છે, માગધી બે ભાષામાં. અને મૂળ તો ભગવાનની વાણીમાં તો ઓમકાર નાદમાં બધું આવે છે, અનક્ષરી વાણીમાં છે. પછી જે ગણધરદેવ કરે છે એ માગધી માં સંસ્કૃતમાં રચના કરે છે. કેમ કે મનુષ્યલોકમાં છે ને, તીર્થંકરો તો મનુષ્યલોકમાં છે, ગણધરો પણ મનુષ્યલોકમાં છે, બીજે તો કઈ છે ને. ચાર ગતિમાં એક મનુષ્ય પણ આમાં જ ચાલે છે. આ બધું પુરુષપણા સિવાય તો ચાલતું નથી. એટલે એ બધી વાતો ખોલવા માટે એમને એમ કહ્યું છે કે એ પરમાત્મા અમે તારા કરતા એને એનું વધારે ભજન કરીએ તો તું ખોટું નહીં લગાડતો, નીચે આવશે. તું ખોટું ન લગાડતો. અને ખોટું લગાડવા વાળા એ છે પણ નહીં, કેમ કે વિતરાગ છે એટલે એને ખોટું લાગતું નથી. સંસારીઓને ખોટું લાગે કે ભાઈ હું મોટો ને મને શું કરવા માંયા રાખે, મને આગળ બેહાડવું જોઈએ. પરમ ગુરુ છે, સર્વજ્ઞ છે, એ પરમ ગુરુ છે. આને ગુરુ કહીએ તો ઓલા તો પરમ ગુરુ છે. તો કે સર્વજ્ઞ પરમાત્મા તમે તારા કરતા એને વધારે પૂજીએ તો તું ખોટું લગાડીશ. મળી તારા કરતા એ સરળ છે, ઠીક. કેમ કે પૂછે ત્યારે તો જવાબ દે નહીં, ભૂલ અને ભૂલ પૂછે ત્યારે જવાબ સીધો આપે. બહુ સહેલી કરી છે એમણે વાતને સમજાવવા માટે, બહુ સહેલી કરી છે. કેટલો અનુભવ સોને 42 નો એક વર્ષ થયો. ১৪৩ માં એવો ઉપદેશ છે કે તો પછી તમે એ જીવો નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાન માત્ર વસ્તુનો અનુભવ કરવા માટેનો નિરંતર પ્રયત્ન કરો. એવો ઉપદેશ આપ્યો છે. બીજી માથાકૂટમાં ઉતરવાને બદલે અને ક્રિયાફળમાં અને શાસ્ત્રમાં જવાને બદલે તમે અંતર્મુખ થવાનો જ પ્રયત્ન કરો.
અને જે ખરા અંદરના પ્રયત્નમાં લાગે છે એ બહારની ક્રિયા અને શાસ્ત્રથી એમાં એબસન્ટ થઈ જાય છે. એનું શાસ્ત્ર વાંચન ઓછું થઈ જાય અને બીજી ક્રિયાઓ પણ ઓછી થઈ જાય. એ અંદરના પુરુષાર્થમાં લાગેલા રહે છે અને એ ઉપદેશ છે ભગવાનનો. અખંડ ધારા પ્રવાહ રૂપ એવો પ્રયત્ન કરો સા કારણથી કે જે આ અનુભવ છે, પ્રત્યક્ષ અનુભવ છે, શુદ્ધ જ્ઞાનનો જે પ્રત્યક્ષ અનુભવ છે તેના વડે સહજ જ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પણ જેટલી ક્રિયા છે તેનાથી તે અપ્રાપ્ય છે, જેટલી વારની ક્રિયા છે તેનાથી તે અપ્રાપ્ત છે. અપ્રાપ્ય હોવાથી શુભ શુભ રૂપ છે જેટલી ક્રિયા તેનું મમત્વ છોડીને એક શુદ્ધ સ્વરૂપ અનુભવ ને કરો. તે કારણ છે મોક્ષનું કારણ તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. શુભ શુભ ક્રિયા થાય, ભાવ થાય, ગુણસ્થાન અનુસાર એનો વાંધો નથી. એના મમત્વ સાથે 100 એ 100% વાંધો છે. શુભ ભાવ થાય એનો વાંધો નથી, અશુભ ભાવ થાય એનો વાંધો નથી. એનું મમત્વ છે એનો વાંધો છે, એનો પક્ષ થાય છે વાંધો છે. આ તો આટલું હોવું જ જોઈએ, આટલું કરવું જ જોઈએ, બસ ત્યાં રોકાઈ ગયો. શુદ્ધ સ્વરૂપના અનુભવમાં નહીં આવી શકે. શુદ્ધ સ્વરૂપમાં આવેલા જીવને શુભાશુભ ભાવ થશે, વાંધો નહીં આવે. પણ શુભાશુભ ભાવનું મહત્વ હશે એને શુદ્ધ સ્વરૂપનો અનુભવ નહીં થાય. એમ કેવું છે? એટલે ભાવ થવા શુભાશુભી જુદી વાત છે, એની મમતા થવી એ જુદી વાત છે. જે શુદ્ધ સ્વરૂપના અનુભવનું મૂલ્યાંકન સમજતા નથી એને શુભ ભાવને ક્રિયાનું મમત્વ ઓળખ્યા વિના રહેતો નથી અને એ સાચા રસ્તે આવતો નથી. એટલે આમ કહીને મમત્વ છોડાવ્યું છે. પુણ્યપાપ અધિકારમાં પણ મમત્વ છોડાવ્યું છે. પુણપાપનો પુણપાપ છોડાવ્યા છે એમ નથી લીધું, મમત્વ એનું છોડાવ્યું છે. મમત્વ છૂટશે એટલે પછી ક્રમે કરીને છૂટી જશે મોક્ષ દશામાં. એટલો વિષય 143 ગાથામાં ચાલ્યો છે, કળશમાં ચાલ્યો છે અને 144 કળશમાં અમૃતચંદ્ર આચાર્યદેવે જ્ઞાનીનું બહુમાન બહુ કર્યું છે. જેમ કૃપાળુદેવ શ્રીમદજીએ બહુ કર્યું 213 પત્રમાં, તો કે એ તો સત્પુરુષ હતા એટલે કદાચ કર્યું હશે. પણ નિગ્રંથ ગુરુ કઈ આવું લખે તો કે હા, અમૃતચંદ્ર આચાર્ય પણ લખે છે. 143 ગાથાની ટીકામાં એને પરમાત્મા કર્યો છે. પક્ષાંતિ ક્રાંત થઈને અનુભવ કર્યો એને પરમાત્મા શબ્દ વાપર્યો છે, એ પરમાત્મા થયો. અહીંયા દેવ શબ્દ વાપર્યો છે, અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ. 144 કળશ છે. અને સમંતભદ્ર આચાર્ય દેવે રત્નકરંડ શ્રાવક આચાર્યની 28મી ગાથામાં એને દેવ કહ્યો છે. અને ત્યાં વધારે ચોખવટ કરે છે આના કરતા. 28મી ગાથા રત્નકરંડ શ્રાવક આચાર્ય કે એવો સમ્યક દ્રષ્ટિ થનારો જીવ ચાંડાળ હોય ઢેઢ ભંગી ને ચમાર. પહેલા તો એ લોકો મેલું ઉપાડતા ને, તો કે ગણધર દેવ એને દેવ કે છે. એવું પૂછું છું, ગણધર દેવ શાસ્ત્ર લખતી વખતે એને દેવ કે છે? કેવો શબ્દ વાપરે છે? કયું શાસ્ત્ર છે? આચારણનું શાસ્ત્ર છે. રત્નકરંડ શ્રાવક આચાર, આચારણનું શાસ્ત્ર છે. આ તો દ્રવ્યાનું યુગનું શાસ્ત્ર છે. દ્રવ્યાનું યુગમાં તો અધ્યાત્મ ઘણું હોય, પણ આચારણના શાસ્ત્રમાં પણ આવી વાત આવે છે કે જ્ઞાનીને દેવ કહે છે. પછી આપણે બીજું લઈએ તો કથાનું યુગ લઈએ. આચારણ એટલે ચરણાનું યુગ, આ દ્રવ્યાનું યુગ, ઓલું ચરણાનું યુગ, અને ઓલો પ્રથમાનું યુગ એટલે કથાનું યુગ. કથાનું યુગમાં એમ આવે કે તીર્થંકર જયારે જન્મે ને બાળ અવસ્થા હોય ત્યારે સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર, સૌધર્મ ઇન્દ્ર એક ભવે મોક્ષ જનારા, એનો જન્મોત્સવ ઉજવવા માટે સ્વર્ગમાંથી નીચે આવે, એને એની માતા પાસેથી લઈ જઈને એની ભક્તિ કરે, ઘૂઘરા બાંધીને નાચે એની પાસે, પગે ઘૂઘરા બાંધીને નાચે, અને પછી પાંડુક શિલા ઉપર લઈ જઈને ત્યાં એની પૂજા કરે. શું કરે? અષ્ટદ્રવ્યથી પૂજા કરે. કોને? બાળ તીર્થંકરને. બાળ તીર્થંકર છે ત્યારે મુનિએ નથી ને અરિયંતે નથી, ત્યારે ચોથા ગુણ સ્થાને છે. જ્ઞાન લઈને આવ્યા છે, સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન લઈને માતાના પેટમાં આવ્યા છે. જન્મ છે ત્યારથી જે જ્ઞાની છે તો એની પૂજા કરે છે. ચોથા ગુણ સ્થાન વાળાને અષ્ટદ્રવ્યથી પૂજા કરે છે, એમ આપણો કથાનું યોગ બોલે છે. લેશ અને સંયમ પરસુર નાથ જજે હે, છ ઢાળામાં દોલત રામજીએ લીધું. એને સંયમ તો છે નહીં, બાળક, બાળકને સંયમ છે ને હોય? લેશ અને સંયમ, જરાય સંયમ નથી. પર સુરનાથ જજે હે, ઇન્દ્ર છે સુરના, એ દેવોનો ઇન્દ્ર, સુર એટલે દેવ, દેવોનો ઇન્દ્ર પણ એની પૂજા કરે છે. અજ્ઞાની થઈને પૂજા કરે છે થોડી, એમ કે ભાઈને ક્યાં ભાન હતું કે પૂજા કરે છે. પણ સારું છે કે એ જ્ઞાની છે, નહીતર જરા વિદ્વાનોને તકલીફ પડેલી આ બધી વાતો છે. ભાઈ અસંયમીની પૂજા થાય ક્યાંય? આપણું શાસ્ત્ર પ્રથમાનું યોગ બોલે છે. જે અષ્ટદ્રવ્યથી આપણે ભગવાનની પૂજા કરીએ, એ અષ્ટદ્રવ્યથી ત્યાં બાળ તીર્થંકરની પૂજા કરે છે. જીન કયા છે? આયા ઈ કર્ણાનું યુગમાં જો ચોથાનું યુગ બાકી હતો, દ્રવ્યાનું યુગ, શરણાનું યુગ ને કથાનું યુગનું દ્રષ્ટાંત મળતું હતું, આ કર્ણાનું યુગનું દ્રષ્ટાંત છે. ગોમટ સારની ટીકા લખી છે ટોડરમલજી સાહેબે, સંસ્કૃતમાં લખી છે, એ તો સંસ્કૃત પાવરફુલ છે. એમ સમાધાન સમ્યક જ્ઞાન ચંદ્રિકા, ટીકાનું નામ છે સમ્યક જ્ઞાન ચંદ્રિકા. એ સમ્યક જ્ઞાન ચંદ્રિકા અમે વાંચી હતી ખંડમાં, ખંડવા એક પર્યુષણમાં ગયા હતા, દસ લક્ષણીમાં પ્રાંતિ આપવા ખંડવામાં સમ્યજ્ઞાન ચંદ્રિકા કોઈ લઈ આવ્યા ત્યાં મિત્ર એના ઘરે, બહુ સરસ છે અમારા મંદિરમાં ટીકા, મોટું વોલ્યુમ છે. એમાંથી એક ગાથા જોયું હતી, જે જીવ સમ્યક્ત્વ સન્મુખ થઈને પાંચમી કરણ લબ્ધિમાં આવીને અપૂર્વ કરણમાં આવે છે, બીજું અપૂર્વ કરણ છે, ત્યારે એને ભગવાન જીન કહે છે. શું કહે છે? એને જીન કીધો. જીન તો તેરમા ગુણસ્થાને કહેવાય છે, તો અહીંયા એને જીન કીધો. પછી તો બહુ બહુ બુદ્ધિશાળી હતા, તો કે શા માટે એને જીન કયો છો? પછી તો બધો પ્રશ્ન ઉઠાવે છે, એના એ હું કરવા જીન કયો છો, કઈ કારણ ખરું? શું? તો કે હા, સમ્યક પ્રકારે અહીંયા વિભાવ ઉપર વિજય મેળવ્યો પહેલો વહેલો અપૂર્વ કરોડમાં. સમ્યક પ્રકારે અંશતઃ પણ વિજય મેળવ્યો છે, માટે તે જીન છે. જીન એટલે જીતવું. એટલે એમનો ઉત્તર એમ આપ્યો, કે જીનત્વને પ્રાપ્ત કર્યું છે માટે અમે જીન કહીએ છીએ, વિજય મેળવે જીનત્વ, કે જીનત્વને પ્રાપ્ત કર્યું છે માટે અમે એને જીન કહીએ છીએ. આ કરુણાનું યોગ ન રાખો, અને એ તો અહીંથી એક બધું આગળ લીધા સમય દર્શન પહેલાની ભૂમિકા લીધી છે. કોઈ પણ જીવ સમ્યક દર્શન ને પામે ત્યારે પાંચ લબ્ધિ એને થાય છે. એમાં ચાર લબ્ધિ અનંત વાત થઈ ગઈ, એમાં દેશના લબ્ધિ, પ્રાયોગ લબ્ધિ, શું એવી ચાર લબ્ધિ છે. શું એ લબ્ધિમાં આવ્યા પછી પાંચમી કરણ લબ્ધિ આવે છે. એ સમ્યક દર્શનની નિર્વિકલ્પ દશા નહીં, પહેલાની ક્ષણોમાં હોય છે, કલાકો નહીં, મિનિટો નહીં, ક્ષણોમાં હોય છે. અને એ બહુ સૂક્ષ્મ જીવના પરિણામ છે, કેવળ જ્ઞાન ગમ્ય છે. એ ત્રણ કરણ કરે છે ત્યાં. કરણ લબ્ધિમાં ત્રણ ભેદ છે, એના ત્રણ કરણ લીધા છે, અપૂર્વ કરણ, અનુગ્રહ, નિવૃત્તિ કરણ, એના ત્રણ નામ છે. શું એ સેકન્ડોમાં ત્રણ પ્રકારના જે વિશુદ્ધ પરિણામો થાય છે, કેવું જ્ઞાન ગમ્ય છે. જેને કરણના પરિણામ થાય એને ખબર ન હોય, એનો ઉપયોગ તો આત્મા ઉપર હોય. અને એને કરણ લબ્ધિના પરિણામ કહે છે. અને ત્યારે જીનત્વ પ્રાપ્ત થાય છે એમ. ઓકે, ટોડરમલજી સાહેબ છે ને એ કરણાનું યુગના બહુ ઊંડા અભ્યાસી હતા, એટલે આમને કર્મ પદ્ધતિથી જ આ મોક્ષમાં પ્રકાશક લખ્યું છે. દરેકમાં કર્મની વાત લખી છે. અને ગોમટસાર પણ કરણાનું યુગનો સિદ્ધાંત ગ્રંથ છે, નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ રચેલો ગોમટસાર, એમની રચના છે, નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી. અને એની ટીકા સમ્ય જ્ઞાન ચંદ્રિકા, પોતાને કરણાનું યુગનું બહુ જ્ઞાન હતું. કરણાનું યુગનું જ્ઞાન તો બહુ જ બુદ્ધિ હોય, બહુ જ સૂક્ષ્મ હોય એવા જ્ઞાનીનું આચાર્યનું કામ છે. સાધારણ જ્ઞાની કે સાધારણ આચાર્યનું એમાં ચાંચ ન ઉડે, એવી બહુ ઘણી વિશાળ ઊંડી વાતો છે. એ પોતે બહુ એના અભ્યાસી હતા, એટલે એમણે ગોમટસારની ટીકા લખી છે સંસ્કૃતમાં. એમાં એ વાત લખી છે, અમે એને જીન કહીએ છીએ. શા માટે જીન કહીએ છીએ? કે જીનત્વ પ્રાપ્ત થયું હોવાથી એને અમે જીન કહીએ છીએ. એમ ચારે અણયુગમાંથી એના પુરાવા નીકળે છે, જે કૃપાલુદેવે પત્રમાં વાત લખી છે. એ વાત મહાન આચાર્યોએ, બીજા જ્ઞાનીઓએ પણ ચારે અણયુગમાં કહી છે. એટલે અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય હોય છે, એ વાત એમાંથી નીકળે છે, સ્પષ્ટ થાય છે. કરણ એટલે સાધન, કરણ એટલે સાધન. ત્રીજી વિભક્તિ ગ્રામરમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, એમ કરણ એટલે સાધન. અને એના શબ્દ છે થી, વડે, દ્વારા. થી, વડે ને દ્વારા, આનાથી, આના વડે, આના દ્વારા, એનાથી એ સાધન સમજાય છે. તરફ પેન્સિલથી લખો, ફાઉન્ટન પેન થી લખો, તો થી લખો, એના એના વડે લખો, એ સાધન થયું એમ. એવી રીતે ઉપસમ સંકેત થાય પેલો વહેલો, અનાદિ મિથ્યા દ્રષ્ટિને પેલું ઉપસમ સંકેત થાય, અને એ પહેલા કરણ લબ્ધિ આવે, પાંચે લબ્ધિ થઈ જાય, એમાં કરણ લબ્ધિ પણ થાય છે. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ, ચિન્માત્ર ચિંતામણિ રેશ યસ્માત્, સર્વાર્થ સિદ્ધાત્મતયા વિધત્તે, જ્ઞાને કિમન્યસ્ય પરિગ્રહેણ. જ્ઞાને બીજો પરિગ્રહ ઉપરવા કરે, પોતે જ અચિંત્ય શક્તિ, ચિંતામણી રત્ન પોતાનો આત્મા દેવ તરીકે એને પ્રાપ્ત થયો છે, એ બીજા પરિગ્રહનો કચરો ભેગો કરે શું કરવા? જેની પાસે હીરાના ગોડાઉન ભર્યા હોય, એ લોઢાના સ્ક્રેપનો ધંધો કરે ને લોઢાના ભંગારનો ધંધો ન કરે. કેમ કે એની પાસે જગ્યા ક્યાંથી હોય એટલી? હીરાના જ ગોડાઉન ભર્યા છે. એમ અનંત ગુણરત્નો ભરેલો મહાસાગર, ઉછળતો મહાસાગર જેને હાથમાં આવ્યો, એ પછી શુભ ભાવ ને શુભ ભાવના ફળ, પુણ્ય ને પુણ્યના ફળ નો કચરો ભેગો કરતા નથી, એવો આ શ્લોક નો અર્થ છે 144 માં. એને સ્વયં એ દેવ છે, પોતે જ દેવ છે એમ કે છે, અને પોતે જ ચિંતામણિ રત્ન છે. શું એવા જ્ઞાની શા માટે શુભાશુભ ક્રિયા એનો પરિગ્રહ કરે, મમત્વ કરે, એનો આવે હોય ગુણ સ્થાન અનુસાર એની મમતા કરતા નથી. 144 નો આશય એટલો છે.
સુખદા